પ્રભુના જે વચનો આપણે વાંચ્યા રૂમિયોનો પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 13થી 27મી કલમ, રૂમી 11 અને તેની 13થી 27મી કલમ. અને આજે આપણે એ ધ ટાઈમ ઓફ ધ જેન્ટાઇલ્સ, ધ વિદેશીઓનો સમય છે એને વિશે આપણે જોવા માગીએ છીએ. અને આપણી જે ચાવીરૂપ કલમ છે એ 25મી કલમ છે, અને રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 25મી કલમ. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી ઇસરાયલને કેટલે ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય છે, વિશે તમે જાણ અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. લખેલું છે કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે ને યાકૂબમાંથી અધર્મને દૂર કરશે. કહે છે કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી, કહે છે કે ઇઝરાયલ પ્રજાને ભાગે કઠણતા થઈ છે. કહે છે એ કઠણતા એટલા માટે થઈ છે કે વિદેશીઓ પ્રભુની પાસે આવે, એમની સંપૂર્ણતા માહે આવે, વિદેશીઓને તારણ મળે, નવું જીવન મળે, એટલા માટે કહે છે કે એ કઠણતા થઈ છે. પણ કહે છે એ રહસ્ય છે, કહે છે એ વિશે તમે અજાણ્યા ના રહો કહે છે, કારણ કે પાછળથી તમામ ઇઝરાયલ તારણ પામશે. અને લુખની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને તેની 24મી કલમ સાથે આપણે આ કલમને સરખાવીશું. પ્રભુ ઈસુના એ શબ્દો છે. હવે લુકની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય અને તેની 24મી કલમ. તેઓ તરવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરુસાલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે. કહે છે કે તેઓ તરવારની ધારથી માર્યા જશે. કેમ? કારણ કે ત્યાં યહૂદીઓને કઠણતા થઈ છે, અને એમના કઠણ હૃદયોને લીધે કહે છે કે એ લોકોને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે એમ ઈસુ કહે છે, અને વિદેશીઓનો સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરુસાલેમ વિદેશીઓથી કહે છે ખૂંદી નખાશે. યરુસાલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે, કારણ કે ઇઝરાયલને ભાગે શું થઈ છે? કઠણતા થઈ છે, કઠિનતા થઈ છે. અને બીજી બાબત કહે છે કે ત્યાં વિદેશીઓના સમયો પૂરા નહીં થશે એવું આ લુક 21 અને 24 કહે છે. અને ત્યાં રોમન 11 અને 25 કહે છે કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી, વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી. લુક 21 અને 24 કહે છે વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી. એટલે કે જો વિદેશીઓની સંપૂર્ણતા માહે આવી જાય તો વિદેશીઓના સમયો પૂરા થઈ જાય, અને વિદેશીઓનો સમય પૂરો થઈ જાય તો પછી એનો અર્થ કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવી ગઈ છે એમ એ આપણને જણાવે છે. હવે જે પ્રથમ તમે જો કે હિબ્રુ હતો એ તો ઇબ્રાહીમ હતો, એની અગાઉ કોઈ હિબ્રુ કે યહૂદીઓ નહોતા. ઈશ્વરે ઇબ્રાહીમને પસંદ કરીને બોલાવ્યો, અને ત્યારબાદ એનો જે પૌત્ર હતો યાકૂબ, રાઈટ, અને યાકૂબનું નામ શું કરી નાખ્યું? ઇઝરાયલ. અને એમાંથી કેટલા કુળ ઉત્પન્ન થયા? 12. એના 12 દીકરાઓ પ્રમાણે 12 કુળો ઉત્પન્ન થયા, અને આ રીતે આખી ઇઝરાયલ પ્રજા એ ઊભી થઈ. હવે બાઇબલ અહીંયા આપણને પહેલી બાબત એમ કહે છે કે ઇઝરાયલને ભાગે કઠિનતા થઈ, કઠણતા થઈ. તમે જો કે જ્યારે પ્રભુ ઈસુ પહેલીવાર આવ્યા ત્યારે એ લોકો પ્રભુ ઈસુને પોતાના મસીહા તરીકે ઓળખી શક્યા નહીં, કારણ કે એમના હૃદયો કઠણ થયા હતા. ચોક્કસ એ લોકો રાહ જોતા હતા કે મસીહા આવશે, મસીહા આવશે. અને કેટલી બધી જે છોકરીઓ હતી પોતાને કુંવારી રાખતી હતી કે જેથી કુંવારીને પેટે કે જે કે મસીહાનો જન્મ થાય વગેરે વગેરે બધુંય ચાલતું હતું. પણ જ્યારે ખરેખર મસીહ આવ્યો, પ્રભુ ઈસુ આવ્યો, આટલા બધા ચમત્કારો કર્યા, મુએલાને ઉઠાડ્યા, તોય પોતાના મસીહાને લોકો ઓળખી શક્યા નહીં. એ લોકો મસીહાને તો ઓળખી શક્યા નહીં, પણ એટલાનું તો જાણે પૂરતું ના હોય, પણ એ લોકોએ તો બૂમો પાડી. માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય તેની 25મી કલમ, માથીની સુવાર્તા અને તેનો 27મો અધ્યાય અને તેની 25મી કલમ. ત્યારે લોકોએ ઉત્તર દીધો કે એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે. અને તમે જો 22મી કલમથી પિલાત તેઓને કહે છે, તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું કહે છે. સર્વ તેને કહે છે કે તેને વધસ્તંભે જડાય કહે છે. ત્યારે તેણે કહ્યું કે શા માટે, તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું કે તે વધસ્તંભે જડાય. તમે જુઓ કે એ લોકોના હૃદય એટલે સુધી કઠણ થઈ ગયા હતા કે ઈસુને પોતાના મસીહા તરીકે તો ઓળખ્યો નહીં, પણ પછી કહે છે કે એને વધસ્તંભે જડાવ. અને પિલાત કહે છે કે મેં મારા આ કોર્ટની અંદર એની ઉલટ તપાસ લીધી છે, બધું જ કર્યું છે, અને મને ખબર પડે છે કે ઈસુએ કોઈ ગુનો કર્યો નથી. અને જેણે કોઈ ગુનો ના કર્યો હોય એને કેવી રીતે વધસ્તંભે જડાવાય કહે છે, ના જણાવાય. એણે શું ભૂંડું કર્યું છે કહે છે? એણે કશું ભૂંડું કર્યું નથી, પણ આ લોકોએ વધતી બૂમો પાડી કે એને વધસ્તંભે જડાવ. અને પિલાથે કહ્યું કે ભાઈ, આ નિર્દોષનું લોહી વેવડાવવું એ યોગ્ય નથી કે છે. જો તમે માની જતા હો તો તમારુંય રાખું ને હું છે તે એનુંય રાખું, કારણ કે નિર્દોષ છે. આપણે એવું કરીએ કે હું એને ફટકા મારું, કોડાનો માર મારું, પછી છોડી દઉં, એવું કહ્યું એણે. પણ આવાય માન્યા નહીં. પિલાતની જે સ્ત્રી હતી એણે કહેવડાવ્યું કે મને રાત્રે સ્વપ્ન આવ્યું કહે છે, અને સ્વપ્નમાં મને માલુમ પડ્યું છે કે આ માણસ નિર્દોષ છે કહે છે. એટલે પિલાતને પોતાના પતિને કહ્યું કે તું ભલા માણસ, એ લોકોનું માનીને આ નિર્દોષનું લોહી ના વેવડાવતો, નહીં તો નિર્દોષનું લોહી વેવડાવવાથી આપણા પર ને આપણા કુટુંબ પર ને આપણા બાળકો પર ભયંકર શ્રાપ આવશે, અને એટલે તું એવું ના કરતો. અને પિલાત એમને ફરી કહે છે કે અલ્યા ભાઈ, તમે જાણો છો કે આપણી પ્રથા છે કે આવા સમયે કોઈ ગુનેગારને છોડી દેવો અને બીજાને વધસ્તંભે જડવો. તો કે તમે એમ કહો છો કે એણે ગુનો કર્યો છે ને એને વધસ્તંભે જડાવ, તે કામ કરીએ કે આપણે એને છોડી દઈએ અને એના બદલે બારાબાસને, જે બારવટીઓ છે, લૂંટારો છે, જે ખૂની માણસ છે, ત્રાસવાદી અને ભયંકર ખૂન કર્યા છે, તો કે આપણે એને શિક્ષા કરી દઈએ અને ઈસુને છોડી દઈએ. તો આ લોકોએ શું બૂમો પાડી કે બારાબાસને છોડી દો, કે બારાબાસને છોડાવો કે છે. એટલા હૃદય સુધી એમની કઠણતા થઈ ગયેલી કે જે બારાબાસને છોડી દો, હવે એ જ માણસ બહાર નીકળીને એમના બાળકોને મારી નાખીને બધું કરે, તોય કે એને છોડો કે છે, અને ઈસુને વધસ્તંભે જડાવો. અને પછી પિલાતે શું કર્યું? એક વાસણ મંગાવ્યું પાણી સાથે, અને એણે કહ્યું કે આ નિર્દોષનું લોહી હું મારા પર ને મારા કુટુંબ પર લઈશ, નહીં હું તમારી આગળ મારા હાથ ધોઈ નાખું છું. ત્યારે પેલામણે શું જવાબ આપ્યો? 25મી કલમ. ત્યારે લોકોએ ઉત્તર દીધો કે એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે. ને તમે જો કે લોકોએ એ શ્રાપ પોતાના માથા પર ને પોતાના પોતાની પેઢીઓ ઉપર વોરી લીધો. અને અહીંયા ગાળી બાઇબલ આપણને કહે છે, લુકની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય ને હું 20મી કલમથી વાંચીશ. હવે લુકની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય, પાન નંબર 82, 21મો અધ્યાય ને 20મી કલમથી ઈસુ કહી રહ્યા છે કે જ્યારે યરુસાલેમ ફોજથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જળ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું, જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જાઓ અને જો સીમમાં હોય તો એ શહેરમાં આવવું નહીં, કેમ કે એ વેર વાળવાના દિવસો છે કે છે. કારણ કે એ લોકોએ પોતાના માથે શ્રાપ વોરી લીધેલો એટલે આ બધું એમના પર આવી પડ્યું એકચ્યુઅલી. અને 24મી કલમ કે જે તેઓ તરવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે અને વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરુસાલેમ વિદેશીઓથી ખૂંદી નખા શકે છે. અને પ્રભુ ઈસુએ ત્યાં માથીની સુવાર્તાના 24મા અધ્યાયની પહેલી ને બીજી કલમમાં પણ કહ્યું, 24મો અધ્યાયની પહેલી ને બીજી કલમ, જ્યારે શિષ્યો ઈસુને એ મંદિરની ગ્લોરી એનો મહિમા અને એના મોટા મકાનને એ મહિમા બતાવવા માટે આવ્યા ત્યારે ઈસુએ શું કહ્યું કે એક પથ્થર પર બીજો પથ્થર રહેશે નહીં, કહે છે કે જે એક પથ્થર પર બીજો પથ્થર રહેશે નહીં. અને ઈસવીસન 70માં જે રોમન બાદશાહ હતો એણે ત્યાં જે યરુસાલેમની અંદર ઝાયનિસ્ટ હતા બધા એ બળવો કરતા હતા અને એ બળવો કરતા હતા રોમન સામ્રાજ્ય સામે, કારણ કે બારાબાસને છોડી મૂકેલો ને એ ઝાયનિસ્ટ હતા એકચ્યુઅલી. અને એના કારણે ચારે બાજુથી એ યરુસાલેમને રોમન લશ્કરોએ ઘેરી લીધું અને ત્યાં જનરલ ટાઇટસ હતો, એ જનરલ ટાઇટસની આગેવાની નીચે એ રોમન સોલ્જરો એ યહૂદીઓ સામે લડતા હતા. અને યહૂદીઓ એ પેલા મંદિરમાં ભરાઈ ગયેલા બધા અને મંદિરમાંથી પછી બરાબર તીર ને ભાલા ને બધું નાખતા હતા અને લડતા હતા રોમનો સામે. અને કેટલાય વખત સુધી આ યુદ્ધ ચાલ્યું અને ટાઇટસ કહેતો હતો એના સૈનિકોને કે આ મંદિર એ સોનાનું મંદિર છે અને એ દુનિયાની અજાયબી છે એટલે એનો નાશ થવો જોઈએ નહીં, તમે લડો, એ યહૂદીઓને અંદરથી બહાર કાઢો, એમને મારી નાખો, પણ આ મંદિર એને કંઈ આંચ ના આવી જોઈએ. પણ પેલા અંદરથી લડ્યા જ કરતા હતા એટલે પછી એમને સ્મોક આઉટ કરવાને માટે, તમે જો કે અત્યારે તો પોલીસ ટીયર ગેસ વાપરે છે, રાઈટ, ટીયર ગેસ નાખે એટલે પેલા અંદરથી બીજું બહાર નીકળી જાય બખોલમાંથી ક્યાં તો ભાગી જાય. આમાં એમણે સળગતા લાકડાના પેલી મસાલો અંદર નાખવા માંડી કે જેથી ધુમાડો થાય અને એવા અંદરથી સ્મોક આઉટ થઈ જાય બહાર. પણ એના લીધે શું થયું, મંદિર સળગ્યું. અને મંદિર સળગ્યું એટલું ભયંકર રીતે સળગ્યું કહે છે કે જે બધું સોનું હતું બધું ઓગળી ગયું અને ઓગળીને એનું જે ફ્લોરિંગ હતું એ ફ્લોરિંગની ફાટોમાં બી બધે સોનું પ્રસરી ગયું. એટલે આ સૈનિકોએ સોનું લેવાને માટે બધા જ પથ્થર ઉખેડી નાખ્યા અને બાઇબલ કહે છે એક પથ્થર પર બીજો પથ્થર રહેશે નહીં અને એ હાલત થઈ. અને ત્યારબાદ તો પછી એક પણ યહૂદી આ લોકોએ રહેવા દીધો નહીં ત્યાં યરુસાલેમમાં. અને વિદેશીઓના સમયોની શરૂઆત થઈ ગઈ, કહે છે કે યરુસાલેમ વિદેશીઓથી ખૂંદી નખા શકે છે અને એની શરૂઆત થઈ ગઈ. હવે બાઇબલ એમ પણ કહે છે કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે, રૂમી 11:25. હવે મંડળી તે શું છે, વોટ ઇઝ ચર્ચ? તમે જો કે મંડળી એ ઈશ્વરનું બહુ જ બેસ્ટમાં બેસ્ટ રહસ્ય છે, મર્મ છે, સિક્રેટ છે કે જે ઈશ્વરે અત્યાર સુધી ઢાંકી રાખેલું. ચર્ચ વોઝ ગોડ્સ બેસ્ટ કેપ મિસ્ટ્રી. તમે જો કે જે પ્રબોધકો હતા એ લોકો જ્યારે દર્શન જોતા હતા, સંદર્શનો જોતા હતા, ત્યારે સંદર્શનોમાં એમને બે પહાડ દેખાય. તમે જો કે આપણે પહાડો તરફ જોઈએ તો જે પહેલું શિખર હોય આપણને દેખાય અને પછી એની પાછળ જે સૌથી મોટું શિખર હોય એ આપણને દેખાય, પણ એ બે શિખર વચ્ચે કેટલી ઊંડી ખાય છે ને કેટલા માઇલો સુધીની ખાય છે એ દેખાય નહીં. આપણને એમ લાગે કે આ પહેલું શિખર છે એના પર જઈશું એટલે તરત બીજા શિખર પર જવાશે, પણ એવું નથી હોતું. વચ્ચે કેટલી માઇલોની વેલી હોય, રાઈટ, અને ખાય હોય. અને એટલે જ્યારે આ લોકો સંદર્શનોમાં ભવિષ્ય તરફ જોતા હતા ત્યારે એમને પહેલો પહાડ દેખાય, પ્રભુ ઈસુના પહેલા આગમન દેખાય, પહેલા આગમનનું શિખર દેખાય, અને તરત ને તરત પાછળ જ એમને બીજા આગમનનું શિખર દેખાય, પણ વચ્ચે શું છે એ દેખાય નહીં એમને. અને એટલે તમે જુઓ, જ્યારે પ્રબોધવાણીઓ વાંચો બાઇબલની અંદર, ત્યારે પહેલા આગમન વિશે ને બીજા આગમન વિશે બધને સાથે સાથે જ ઘણી વાર લખેલું હોય. પણ હવે આપણે શું છીએ, એ બે શિખરોની વચ્ચે આવી ગયા છે. એટલે હવે આપણે બાઇબલ વાંચીએ તો આપણને ખબર પડે છે કે આ પહેલા આગમન વિશે વચનો કહે છે અને આ વચનો બીજા આગમન વિશે બોલે છે. પણ એમને એ ખબર પડતી નહોતી. તમે જો કે પહેલો પિત્તર પહેલો અધ્યાય તેની 9-11 કલમ, પહેલો પિત્તર અને તેનો પહેલો અધ્યાય અને તેની 9-11 કલમ. અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો, જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કયા, તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. કહે છે એ તારણ વિશે લોકો બહુ તપાસ કરતા હતા. કહે છે તેઓમાં પહેલા ખ્રિસ્તના આત્માએ, એટલે કે પવિત્ર આત્માએ ખ્રિસ્તના દુઃખ, તમે જો યશાયાનો 53મો અધ્યાય ને ગીતશાસ્ત્ર 22, ગીતશાસ્ત્ર 42, ઈસુના દુઃખો વિના વર્ણનો છે. તો કે એ તો પવિત્ર આત્મા એમને બતાવ્યું એમના પહેલા આગમન વિશે. અને પછી કે જે તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી, એમનું જે બીજો આગમન છે ને એમનો મહિમા છે એ લોકો જોઈ શક્યા. કે છે ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો એની તપાસ તેઓ કરતા હતા. કે છે પણ કહે છે કે આ બે શિખરો વચ્ચે કેવો સમય છે, તારણનો કેવો સમય છે, અને એ વચ્ચે શું ઈશ્વર કરવાના છે એની એ લોકો તપાસ કરતા હતા. પણ કંઈ જાણ થતી નહોતી, કારણ કે એ તો રહસ્ય હતું એમ બાઇબલ આપણને કહે છે. અને એટલા માટે પાઉલ ત્યાં રૂમિયોના પત્રના 11મા અધ્યાયની 25મી કલમમાં કહે છે કે કેમ કે એ ભાઈઓ તમે પોતાને બુદ્ધિમાન ના સમજો, માટે વિદેશીઓની સંપૂર્ણતા મહાય આવે ત્યાં સુધી ઇસરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે. એ શું છે? રહસ્ય છે. કે છે એ શું છે? રહસ્ય છે. અને તમે જો કે પ્રભુ ઈસુએ સૌ પ્રથમ એમના પછી મંડળી થશે એની વાત કરી, માથીની સુવાર્તા 16મો અધ્યાય અને તેની 18-20 કલમ. તમે જો કે મંડળી વિશે જૂના કરારમાં કંઈ જોવા મળતું નથી, કશું જ નહીં. તમે જો કે પ્રભુ ઈસુએ એમના પછી હવે મંડળી થનાર છે ચર્ચ એના વિશે વાત કરી, માથીની સુવાર્તા 16મો અધ્યાય 18મી કલમ. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાડેશની સત્તાનું જોર નહીં ચાલે. કે છે આકાશના રાજ્યની કૂચે હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. કે છે હા, કહે છે કે તું કેફા છે, તું પથ્થર છે, તું ખડક છે, હું તારા પર કહે છે કે મારી મંડળી બાંધીશ. કહે છે અને એ મંડળીને કે હું બાંધીશ અને એની સામે હાડેશનું સત્તાનું જોર ચાલશે નહીં. એ મંડળી વિશે તમે જો કે પ્રભુ ઈસુએ સર્વપ્રથમ એ વાત કરી કે એમના પછી એ ચર્ચનું મર્મ છે, રહસ્ય છે, એની શરૂઆત થશે. અને તમે જો કે એ રહસ્ય વિશે પાઉલ એફેસનો પત્ર તેનો 3જો અધ્યાય અને તેની 1-4 કલમમાં વાત કરે છે. એફેસનો પત્ર અને તેનો 3જો અધ્યાય, પાન નંબર 191 નવા કરારમાં, અને તેની 1-4 કલમ. એ કારણથી હું પાઉલ તમ વિદેશીઓની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. કોના માટે બંદીવાન? તમ વિદેશીઓની ખાતર. એ ચર્ચને કહે છે કે તમે વિદેશીઓ છો, યુ આર ધ જેન્ટાઇલ ચર્ચ. કહે છે તમ વિદેશીઓની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. ચર્ચ ઇઝ ધ જેન્ટાઇલ ચર્ચ. બીજી કલમ. દેવની જે કૃપાનું દાન તમારે સારું મને આપવામાં આવ્યો છે તેનો વહીવટ વિશે, અને પ્રકટીકરણથી તેણે મને મર્મ જણાવ્યો. કે જે આ તો મર્મ છે. કે છે વિદેશીઓની મંડળી, વિદેશીઓનું ચર્ચ, એ તો શું છે? મર્મ છે. કે છે એ મર્મ કોણે મને જણાવ્યો? પ્રભુએ જણાવ્યો. તમે કદાચ સાંભળ્યું છે તે વિશે મેં અગાઉ ટૂંકમાં લખ્યું, તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિશે મારી માહિતી જાણી શકો છો. કોનો મર્મ હતો આ? ખ્રિસ્તનો મર્મ. મંડળી વિશે કોણે પહેલી વાત કરી? ઈસુએ. હું મારી મંડળી બાંધીશ, કહે છે, અને એની સામે હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. પ્રેરિતના કૃત્ય તેનો 9મો અધ્યાય તમે જો, એ પ્રકટીકરણ એને કેવી રીતે આપવામાં આવેલું અને તેની 15મી કલમ. પ્રેરિતના કૃત્ય અને તેનો 9મો અધ્યાય અને તેની 15મી કલમ. અને ત્યાં દમસ્કસના રસ્તા ઉપર પાઉલનું તારણ થાય છે, અને પછી એ અંધ બની ગયેલો કોઈકના ઘરમાં છે, અને ત્યારે અનાનિયાને મોકલવામાં આવ્યો એનો અભિષેક કરવા માટે, એને બાપ્તિસ્મા આપવા માટે. અને અનાનિયા જવા તૈયાર નહોતો. કેમ? કારણ કે આ તો સતાવણી કરનાર હતો. અને અનાનિયાને મોકલવામાં આવ્યો, ને 15મી કલમ પ્રેરિતાન કૃત્ય 9:15. પણ પ્રભુએ અનાનિયાને કહ્યું, તું ચાલ્યો જા. કહે છે, કેમ ચાલ્યો જા? કેમ કે વિદેશીઓ રાજાઓ તથા ઇસ્રાયેલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. કે છે વિદેશીઓની આગળ, કહે છે રાજાઓ આગળ, એ મારું નામ ને મારી સુવાર્તા પ્રગટ કરવા અને એ મંડળીઓ સ્થાપવા માટેનું મારું પસંદ કરેલું પાત્ર છે. અને એટલે આજે આપણે રૂમિયોના પત્રના 11મા અધ્યાયની 13મી કલમમાં વાંચ્યું શરૂઆતમાં. ત્યાં શું કહે છે? રૂમી 11 અને 13. તમે જો, પાઉલ 25મી કલમ લખતા પહેલાં જ કહે છે, હું તો તમો વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું. આઈ એમ ધ એપોસ્ટલ ઓફ ધ જેન્ટાઇલ્સ. કહે છે કે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું. કે છે એ મહત્વનું સેવા કાર્ય. ઈશ્વરે કહે છે કે એ મર્મને પ્રગટીકરણ જણાવીને મને કહે છે કે વિદેશીઓનો પ્રેરિત બનાવ્યો. કહે છે એ વિદેશીઓનો પ્રેરિત મને બનાવ્યો. અને તમે જો કે જૂના કરારમાં એ જે પેટ્રિયાર્ક્સ હતા અને જે પ્રબોધકો હતા એ લોકોએ બહુ શોધ કરી, પણ આના વિશે એમને બે શિખરો દેખાય, બે શિખરો વચ્ચેનો જે ગાળો છે એ જોઈ શકતા નહોતા, અને ઈશ્વરે કહેતા પણ નહોતા, એ રહસ્ય ખોલતા નહોતા. અને પ્રભુએ કહ્યું કે પિત્તરને કે તું કેફા છે, આ પથ્થર ઉપર કે જે હું મારી મંડળી બાંધીશ અને હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. પ્રેરિતના કૃત્ય તેનો 10મો અધ્યાય અને તેની 9મી કલમથી 20મી કલમ સુધી. પ્રેરિતના કૃત્ય તેનો 10મો અધ્યાય અને તેની 9મી કલમથી ત્યાં આપણે વાંચીએ છીએ. હવે બીજે દિવસે તેઓ ચાલતા ચાલતા શહેરની પાસે આવી પહોંચ્યા. તેવામાં આશરે બપોરને સમય પિત્તર પ્રાર્થના કરવાને ઘરના ધાબા પર ચડ્યો ને ભૂખ્યો થયો ને તેને ખાવાની રૂચિ થઈ, પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો અને આકાશ ખુલ્લું થયેલું તથા એક વાસણ મોટી ચાદર જેવું તેને ચાર ખૂણાથી લટકાવેલું ધરતી પર ઉતરી આવતું તેણે જોયું. તેમાં પૃથ્વી પરના સઘળી જાતના ચોપગાને પેટે ચાલનારા પ્રાણીઓ તથા આકાશના પક્ષીઓ હતા. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે પિત્તર ઉઠ, મારીને ખા. પણ પિત્તરે કહ્યું કે પ્રભુ એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે શુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી. ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે દેવે જે શુદ્ધ કર્યું છે તેને તું નાપાક ન ગણ. એમ 3 વાર થયું પછી તરત તે વાસણ આકાશમાં ઉપાડી લેવામાં આવ્યું. હવે આ જે દર્શન મને થયું છે તેનો અર્થ શું હશે? એ વિશે પિત્તર બહુ ગૂંચવાતો હતો. એવામાં જુઓ, કર્નેલિયસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતા પૂછતા બાણા આગળ આવી ઊભા રહ્યા અને તેઓએ એ હાંક મારીને પૂછ્યું કે સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તે સ્વયં ઉતર્યો છે? હવે પિત્તર તે દર્શન વિશે વિચાર કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ તેને કહ્યું કે જો ત્રણ માણસો તને શોધે છે, માટે તું ઉઠ અને નીચે ઉતરીને કંઈ પણ સંદેહ કે શંકા રાખ્યા વિના તેઓની સાથે જા, કેમ કે મેં તેઓને મોકલ્યા છે. તમે જો કે એ કર્નેલિયસના ઘરેથી એ માણસોને મોકલવામાં આવેલા, આવો એ કંઈ જાય એવો નહોતો, કારણ કે તો બહુ ચુસ્ત યહૂદી હતો, પણ એ કેફા હતો અને પથ્થર હતો કે જેના દ્વારા એની શરૂઆત થવી જરૂરી હતી. અને એટલે એને એ દર્શન દ્વારા પ્રભુ સમજાવીને અને પવિત્ર આત્માની આજ્ઞાથી એને મોકલવામાં આવ્યો. અને પિત્તર ગયો એ લોકોની સાથે, કર્નેલિયસના ઘરે ગયો અને ત્યાં એણે સુવાર્તા આપી, પ્રચાર કર્યો. અને એ બોલતો હતો એટલામાં શું થયું, 44મી કલમ પ્રેરિતન કૃત્ય 10:44, પિત્તર એ વાતો કહેતો હતો, સુવાર્તા આપતો હતો, ઈસુ વિશે બધું કહેતો હતો. એટલામાં જ જે લોકો વાત સાંભળતા હતા તેઓના સર્વ ઉપર પવિત્ર આત્મા ઉતર્યો, ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે જોઈને સુનતીઓ માના જે વિશ્વાસ કરનારા પિત્તરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા, કેમ કે તેઓને અન્ય ભાષાઓમાં બોલતા તથા દેવની સ્તુતિ કરતા તેઓએ સાંભળ્યા. ત્યારે પિત્તરે ઉત્તર આપ્યો કે આપણી પેઠે તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે. તેણે ઈસુ ખ્રિસ્તે નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. અને તમે જો કે એ ત્યારથી એ વિદેશી મંડળી ધ જેન્ટાઇલ ચર્ચ એની શરૂઆત થઈ ગઈ. અને તમે જો કે એના સામે બહુ વાંધો ઉઠ્યો 11મા અધ્યાયમાં જો તમે વાંચો તો, કારણ કે જે પેલા સુનતીઓ હતા એ લોકો વિદેશીઓને એ રીતે કંઈ સ્વીકાર એવા નહોતા. અને ત્યાં 11મા અધ્યાયની તમે જુઓ કે ત્યાં 15મી કલમમાં એ શું કહે છે, 14મી કલમથી એ બધું દર્શન એને થયું, એના વિશે ત્રણ ત્રણ વાર આકાશમાંથી વાસણ ઉતર્યું, બધું વર્ણન કરે છે. અને એ રીતે કહે છે કે ઈશ્વરના આત્મા એને ત્યાં મોકલ્યો એ પણ એ જણાવે છે. અને પછી 14મી કલમ, તને એવી વાતો કહેશે જેથી તું તથા તારા ઘરના સર્વ માણસો તારણ પામશે. હું બોલવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્મા ઉતર્યો હતો તેમ તેઓ પર પણ ઉતર્યો. ત્યારે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. એ પ્રભુએ કહેલી વાત મને યાદ આવી. માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન દેવે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે જે દેવને અટકાવું કે છે. અને આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા અને દેવને મહિમા આપતા કહ્યું કે દેવે વિદેશીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓને તેઓ જીવન પામે કે છે. અને આ રીતે તમે જુઓ કે એ જેન્ટાઇલ ચર્ચ એ વિદેશીઓની મંડળીની શરૂઆત થઈ. અને જ્યારે બાઇબલ આપણને એમ કહે છે રૂમિયોના પત્રના 11મા અધ્યાયની 25મી કલમ, કેમ કે હે ભાઈઓ તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી કેટલેક ભાગે ઇસરાયલમાં કેટલેક ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય છે, એ વિશે તમે જાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. અને હવે રૂમિયોનો પત્ર તેનો 11મો અધ્યાયને 1 અને 2 કલમ, તેથી હું પૂછું છું શું દેવ પોતાના લોકને તજી દીધા છે, શું ઇસરાયેલ પુત્રોને તજી દીધા છે કે ના એવું ન થાઓ કે છે, કેમ કે હું પણ ઇસરાયેલ ઇબ્રાહીમના વંશનો અને બિન્યામિનના કુળનો છું. પોતાના જે લોકોને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેણે તજી દીધા નથી, એમને તજી દીધા નથી, એમ સ્પષ્ટ પાઉલ અહીંયા કહે છે અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એટલા માટે કે વિદેશીઓ શું થાય, તારણ પામે. વિદેશીઓની મંડળીએ જેન્ટાઇલ ચર્ચ એમનો સમય છે આ કહે છે, એટલા માટે આવું થયું છે. અને ત્યાં 11મી કલમ રૂમી 11:11, ત્યારે હું પૂછું છું કે તેઓ પડી જાય એ માટે તેઓએ ઠોકર ખાધી, ના એવું ના થાઓ, પણ ઉલટું તેઓના પડવાથી તેઓમાં એટલે ઇસરાયેલીઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય એ માટે વિદેશીઓને તારણ મળ્યું છે કે છે. વિદેશીઓને એના કારણથી શું મળ્યું, તારણ. મળ્યું છે એમ પાઉલ એ સમજાવે છે. અને 12મી કલમમાં કહે છે કે હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ અથવા આશીર્વાદરૂપ થયું છે તો તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે તો તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કેટલો બધો અધિક સંપત્તિરૂપ અથવા આશીર્વાદરૂપ થશે જ કહે છે. અને 15મી કલમની અંદર એ આ પ્રમાણે કહે છે, કેમ કે જો તેઓને તજી દેવાથી જગતનું દેવની સાથે સમાધાન થયું તો તેઓને અંગીકાર કરવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે. કે હા, એ લોકો જીવનમાં આવશે ચોક્કસ, એ લોકો સજીવન થશે અને ઇસરાયલ પુત્રોનું પુનરુત્થાન થશે. અને આપણે વાંચીએ છીએ હજેકેલનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને તેની 12મી કલમ, હજેકેલ 37 અને તેની 12મી કલમ, એ માટે પ્રબોધ કરીને 752મું પાનું જૂના કરારમાં, એ માટે પ્રબોધ કરીને તેમને કે પ્રભુ યહોવા કહે છે કે હે મારા લોક, જો હું તમારી કબરો ઉઘાડીશ ને તમારી કબરોમાંથી ઉઠાડીને તમને બહાર લાવીશ અને હું તમને ઇસરાયલ દેશમાં પાછા લાવીશ. હા, કહે છે કે હું તેમને સજીવન કરીશ અને કરીશ. અને તમે જુઓ કે આગળ પાઉલ એ પણ વાત કરે છે કે એ ઇસરાયલ પુત્રો તો સારી જૈતુન છે, ત્યારે તમે તો જંગલી જૈતુન છો. તમને જંગલી જૈતુનમાંથી ડાળીઓ તોડીને સારીમાં રોપવામાં આવી તો જે સારી જૈતુન છે એ તો પ્રભુનો વારસો પામશે જ, કહે છે પામશે જ. અને યિર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેની 15મી કલમ, યિર્મિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય અને તેની 15મી કલમ, પણ જે ઇસરાયલ પુત્રોને ઉત્તર દેશમાંથી તથા જે જે દેશોમાંથી તેણે તેઓને હાંકી કાઢ્યા હતા ત્યાંથી બહાર લાવનાર યહોવા જીવતો છે એવું કહેવાશે. અને જે જે દેશમાં મેં તેઓના પૂર્વજોને આપ્યો છે, જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ, હું તેમને કે જે પાછા લાવીશ. અને ત્યાં યિર્મિયાનું પુસ્તક તેનો 24મો અધ્યાય 6ઠી કલમ, કેમ કે હું તેમનું હિત કરવા સારો તેમના પર મારી નજર નાખીશ, કે છે રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ ને પાડી નાખીશ નહીં, હું તેઓને રોપીશ ને ઉખેડ્યા નાખીશ નહીં. અને આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેની 14-15 કલમ, આમોસ પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેની 14 અને 15 કલમ, 796મું પાનું તમારા જૂના કરારમાં, 797 અને તેની 14 અને 15 કલમ, હું મારા ઇસરાયલ લોકની ગુલામગીરી પાછી ફેરવીશ ને તેઓ ઉજ્જડ નગરોને બાંધીને તેઓમાં વસશે, તેઓ દ્રાક્ષવાડીઓ રોપીને તેઓનો દ્રાક્ષરસ પીશે, તેઓ બાગ બગીચા પણ બનાવીને તેમના ફળ ખાશે. અત્યારનો ઇઝરાયલ દેશ તમે જુઓ તો અરણ્યમાંથી લીલોછમ દેશ બની ગયો, બરાબર અક્ષરશઃ આ વાણી ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ છે. અને 15મી કલમ, હું તેઓને તેઓના પોતાના દેશમાં રોપીશ ને જે દેશ મેં તેઓને આપ્યો છે તેઓમાંથી તેઓને ફરીથી કદી પણ ઉખેડી નાખવામાં આવશે નહીં, એ પ્રમાણે તારો દેવ યહોવા કહે છે. પછી હઝબોલાવાળા હોય કે હમાસવાળા હોય કે ઈરાન હોય કે રશિયા હોય, ઈરાકવાળા અત્યાર સુધી પ્રયત્ન કરતા હતા પણ કોઈ એમને ઉખેડી શકશે નહીં, કોઈ એમને ઉખેડી શકશે નહીં. કોઈએ બીવાની જરૂર નથી કે એમને ઉખેડી નાખવામાં આવશે, કેમ કે ઈશ્વરે હવે એમને રોપ્યા છે અને કોઈ એમને ઉખેડી શકશે નહીં. ગઈકાલે આપણે જોતા હતા કે મેની 14મી તારીખ 1948 એ લોકો ફરી સજીવન થયા અને પોતાના દેશમાં આવી ગયા, પોતાના દેશમાં આવી ગયા. અને માથી 24 અને 32 શું કહે છે, ગઈકાલે આપણે એના વિશે જોતા હતા. માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 32મી કલમ, હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો, જ્યારે તેની ડાળી કુમળી થઈ હોય ને પાંદડા ફૂટવા માંડે ત્યારે તમે જાણો કે ઉનાળો એટલે કે ઈસુના આવવાનો સમય પાસે છે. એની ડાળીઓ શું થવા માંડી? કુમળી થવા માંડી, સોફ્ટ અને કોમળ થવા માંડી. અને રૂમી 11:25 શું કહે છે? હા, એની સાથે સરખાવો તો શું પ્રકાશ પડે? રૂમી 11:25મી કલમ, કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ના સમજો, કહે છે, માટે વિદેશીઓની સંપૂર્ણતામાં હે આવે ત્યાં સુધી ઇસરાયલમાં કેટલે ભાગે કઠિનતા થઈ છે એ રહસ્ય છે. હવે શું થવા માંડ્યું? કઠિનતા કંઈ ગઈ, જતી રહી. શું થયું? કોમળતા આવી ગઈ છે. યુ નો દેર ઇઝ નો મોર કઠણાઈ. ડાળીઓ કુમળી થવા માંડી, પાંદડા ફૂટવા માંડ્યા. એટલે તમે જુઓ કે એ યરુસાલેમ પણ 1967થી હવે એમના કબજામાં આવી ગયું. હવે વિદેશીઓના હાથમાં નથી. કોના હાથમાં છે? હવે યહૂદીઓના હાથમાં છે. વિદેશીઓ હવે યરુસાલેમને ખૂંધતા નથી. અને 11:25 કલમ કે છે રૂમી 11, કેમ કે ભાઈઓ તમે પોતે બુદ્ધિમાન ન સમજો, પોતાને બુદ્ધિમાન ન સમજો, માટે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી જ ઇસરાયલને ભાગે કઠિનતા થઈ હતી, કહે છે. પણ હવે એની કોમળતા આવી ગઈ, એટલે કે વિદેશીઓની સંપૂર્ણતા માહે આવી ગઈ છે. હા, એ ઈશ્વરના રાજ્યમાં વિદેશીઓની સંપૂર્ણતા માહે આવી ગઈ છે. અને લૂકની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય, જેમ ઈસુના વચનો અને 24મી કલમ, તેઓ તરવારની ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે અને વિદેશીઓના સમયો પૂરા નહીં થશે ત્યાં સુધી યરુસાલેમ વિદેશ સુધી ખૂંદી નખાશે. પણ વિદેશીઓના સમયો તો ક્યારે પૂરા થઈ ગયા? મે 14, 1948ના પૂરા થઈ ગયા. એસી એમના સમયો પૂરા થઈ ગયા છે હવે. એટલે કે જે વિદેશી ચર્ચ, ધ જેન્ટાઇલ ચર્ચ, યોર ટાઈમ ઇઝ અપ. તમારો, મારો, મંડળીનો સમય પૂરો થઈ ગયો છે. હવે કોનો સમય શરૂ થઈ ગયો? હવે તો ઇસરાયલના તારણનો સમય શરૂ થઈ ગયો છે. હવે આપણો સમય પૂરો થઈ ગયો છે. હવે તો પ્રભુ આપણને લેવા આવશે. બાઇબલ સ્પષ્ટ કહે છે કે હવે તો એમના એ પોચા થવાના ડાળા આવી ગયા. જખારિયા 12:10, જખારિયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેની 10મી કલમ હું વાંચીશ અને પછી હું પૂરું કરી નાખીશ. જખારિયા 12મો અધ્યાય 5:820 અને 10મી કલમ, હું દાઉદના વંશજો પર તથા યરુસાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ, અને મને જેને તેઓએ વિંધ્યો છે તેની તરફ તેઓ જોશે. અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે, તેમ તેઓ તેને માટે શોક કરશે. ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય, તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. 13મો અધ્યાય 1 કલમ, તે દિવસે દાઉદના વંશજોના તથા યરુસાલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક ઝરો ઉગાડવામાં આવશે, કે છે. હવે તો એમના તારણનો સમય શરૂ થઈ ગયો છે. વિદેશીઓની સંપૂર્ણતા માહે આવી ગઈ છે. વિદેશીઓના સમયો પૂરા થઈ ગયા. હવે તો પ્રભુ એ મંડળીને ઉપાડી લેવાને માટે ગમે ત્યારે આવશે. અને એટલા માટે વાલા મિત્રો, શું આપણે એને મળવાને માટે તૈયાર છીએ? પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ. પાઉલે કહ્યું કે હું વિદેશીઓનો પ્રેરિત છું. હા, એ મર્મ અને રહસ્ય ઈશ્વરે પ્રભુ ઈસુ ખુલ્લું કરે આ પૃથ્વી પર એને માટે સાચવી રાખેલું. અને પ્રભુ ઈસુએ કહ્યું કે તું કેફા કહેવાશે, હું તારા પર મારી મંડળી બાંધીશ, જેની સામે હાડેસની સત્તાનું જોર ચાલશે નહીં. જ્યારે તમે અંજીરીની ડાળીઓ કોમળ થતી જોશો, ત્યારે તમે સમજો કે ઈસુનો આવવાનો સમય પાસે છે. એ બાણા આગળ જ છે, એનું આવવું આજકાલમાં થોડાક સમયમાં જ છે, એના માઇલસ્ટોન્સ બહુ પાસે છે. ભલા મિત્રો, શું તમે ઈસુને માટે મળવાને તૈયાર છો? જો હજુ પણ ના તૈયાર હો તો પછી અફસોસ છે, તમે કાયમને માટે ફેંકાઈ જશો. પ્રભુને કહે, પ્રભુ મુજ પાપી પર દયા કર, પ્રભુ અમારા સમયો હવે પૂરા થઈ ગયા છે, ઇઝરાયલના સમયો શરૂ થઈ ગયા છે, પ્રભુ તું અમને લેવાને માટે ગમે ત્યારે આવશે. પ્રભુ અમે ઊંઘતા ના ઝડપાઈએ, દરેક જણ પ્રાર્થના કરીએ આપણા હૃદયમાં, અને આપણા બાળકો પણ પ્રભુમાં ઉમેરાય એને માટે પણ પ્રાર્થના કરીએ, અને એમને પ્રભુ પાસે દોરી લાવીએ. પ્રભુ ધીરજ રાખી રહ્યો છે. બીજા પિતરના ત્રીજા અધ્યાયની 9મી કલમ પ્રમાણે પણ એ ધીરજને આપણે ધીરજની અવગણના ના કરીએ. પ્રભુને કે, પ્રભુ મને તારા લોહીથી ધો અને શુદ્ધ કર, હું તને મળવાને માટે તૈયાર છું, મને તૈયાર કર. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનોને માટે. એ વચનના ઊંડા મર્મોને રહસ્યો તમે ખોલ્યા છે, અને પ્રભુ અમારા સમયો હવે પૂર્ણ થઈ ગયા છે. પ્રભુ તું અમને લેવાને માટે હવે ગમે ત્યારે આવશે, ત્યારે પ્રભુ અમે તને મળવાને માટે, ગગનમાં ખેંચાઈ જવાને માટે તૈયાર રહીએ. અને પ્રભુ એ તૈયારીમાં અમે તારા અમારા જીવનો તારામાં જીવીએ, તારા વચનો શીખીએ અને આત્મિક રીતે વૃદ્ધિ પામતા જઈએ માટે અમારી સહાય કરો. જે વાલાઓએ અત્યારે પોતાના હૃદયમાંથી પોતાને માટે, પોતાના કુટુંબને માટે, બાળકોને માટે પ્રાર્થના કરી, પોતાના સગાવાલાઓને માટે, એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમે જબરજસ્ત રીતે આપો અને લોકોના જીવનો હજુ પણ પલટી નાખો, અને પ્રભુ તમે તેમને તમારા રાજ્યના વારસદાર બનાવો. પ્રભુ અમારામાંનું કોઈ ના રહી જાય એ બી અમારી પ્રાર્થના વિનંતી છે. પ્રભુ તમારો પુષ્કળ આશીર્વાદ પ્રભુ આ વાલી મંડળીને આપો, અને આ મંડળીને તમે ગગનમાં લેવાને માટે આવી રહ્યા છો, અમે તમારો આભાર માનીએ છીએ. તાના પ્રભુ ઈસુને નામે માગીએ છીએ, આમેન. આપણે ઊભા થઈશું, પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને મારી રોટલી આજ અમને આપો, જેમ અમે મરણોને માફ કર્યા છે તેમ તમે મરણો અમને માફ કરો, અમને પરીક્ષમાં ન લાવો, ઊંડાઈથી માં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માનું સામર્થ્ય, પરાક્રમ અને એની હાજરી અને એના ઉત્તમ આશીર્વાદો આપણ દરેકની સાથે હમણાંથી તે સદાકાળ સુધી હોજો, આમેન. મે ગોડ બ્લેસ યુ ઓલ.